એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જેણે બંગાળી સાહિત્યમાં અને વિશ્વ સાહિત્યમાં પણ પોતાની એક અનોખી છાપ છોડી છે.
હા, બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પથેર પાંચાલી, એટલે કે પથનું ગીત.
બરાબર, આ માત્ર એક નવલકથા નથી, પણ કહી શકાય કે 20મી સદીની શરૂઆતના ગ્રામીણ બંગાળનું એ જીવંત ચિત્ર છે. એ સમયની આશાઓ, નિરાશાઓ બધું જ એમાં સમાયેલું છે.
સાચી વાત છે, અને લેખક પોતે બિભૂતિભૂષણ બંદોપાધ્યાય એ પણ કમાલના હતા. જાણે ગ્રામીણ બંગાળનો આત્મા જેમની કલમમાં વસતો હતો.
પ્રકૃતિ પ્રેમી એમના લખાણમાં દેખાઈ આવે છે.
ચોક્કસ, પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા, એ સાદગી અને સામાન્ય માણસના જીવનનું જે યથાર્થ ચિત્રણ એમણે કર્યું છે એ અદ્ભુત છે. ખરેખર બંગાળી પુનરુજ્જીવન કાળની એક મોટી ભેટ કહેવાય.
અને આ નવલકથા જે 1929માં પ્રકાશિત થઈ એ આપણને નિશ્ચિંદીપુર નામના એક કાલ્પનિક ગામમાં લઈ જાય છે. એ સમયનું બંગાળ જ્યાં સામાજિક, આર્થિક બધી જ રીતે ઉથલપાથલ ચાલી રહી હતી.
હા, અને કહેવાય છે કે આ પુસ્તકે તો બંગાળી સાહિત્યમાં વાસ્તવવાદનો જાણે એક નવો જ દરવાજો ખોલી નાખ્યો.
અને પેલી પ્રખ્યાત અપુ ટ્રાયોલોજીની શરૂઆત પણ અહીંથી જ.
બિલકુલ, પ્રથમ પુસ્તક આજ.
તો આજે આપણો હેતુ એ છે કે આ વાર્તાના તાણાવાણાને સમજીએ, પાત્રોની અંદર ઉતરીએ, એમના મનોજગતને, એમની સફરને જોઈએ, અને જે કેન્દ્રીય વિચારો છે એને પકડવાની કોશિશ કરીએ. શરૂ કરીએ.
હા, ચોક્કસ. વાર્તાના કેન્દ્રમાં છે રોય પરિવાર.
રોય પરિવાર
મુખ્ય પાત્રમાં પહેલા હરિહર, ભણેલા છે, પૂજારી છે, પણ થોડા કહીએ ને અવ્યવહારુ સ્વપ્નદ્રષ્ટા. સપના જુએ છે પણ ધરતી પર પગ નથી જાણે.
હા, અને એમના પત્ની સર્વજયા.
હા,
એ બિલકુલ વિરોધાભાસી.
એકદમ ગરીબી સામે લડતી, પરિવારને ટકાવી રાખવા મથતી એક મક્કમ પણ અંદરથી થાકી ગયેલી સ્ત્રી.
અને એમના બે બાળકો અપુ અને દુર્ગા, એમની આંખોથી જ આપણે મોટા ભાગે આ દુનિયાને જોઈએ છીએ.
બરાબર, અને સાથે છે વૃદ્ધ કાકી ઇન્દિર ઠાકુરન, એ જાણે ભૂતકાળનું જીવંત સ્વરૂપ.
અને એમનું પેઢીઓ જૂનું ઘર જર્જરિત હાલતમાં, એ ઘર પોતે જ જાણે એમની ઘટતી જતી પરિસ્થિતિનું પ્રતીક બની જાય છે. નહીં,
સાવ સાચી વાત. ઘરની સ્થિતિ અને પરિવારની સ્થિતિ જાણે એકબીજાનું પ્રતિબિંબ છે.
પણ આ ખાલી ગરીબીની જ વાત નથી, ખરું ને? લેખક કંઈક બીજું પણ કહેવા માંગે છે.
ના ના, જરાય નહીં. ગરીબી તો છે, એ પૃષ્ઠભૂમિ છે, પણ ખરી વાત તો માનવ આત્માની છે, એની અદમ્યતાની. રોજબરોજના સંઘર્ષ વચ્ચે પણ જીવનમાં જે નાની નાની ખુશીઓ છે, પ્રકૃતિનું સૌંદર્ય છે, સંબંધોની ગરમાહટ છે, એ કેવી રીતે ટકી રહે છે એની વાત છે. આ કોઈ ટિપિકલ નાટક જેવી વાર્તા નથી કે જેમાં બધું યોજના મુજબ થાય.
હા, એવું નથી.
આ તો જીવન જેવું છે, એવું જ બતાવ્યું છે. ક્યારેક ચિંતા ઘેરી વળે, તો ક્યારેક અચાનક કોઈ ખુશીની પળ આવી જાય. સપના અને કઠોર વાસ્તવિકતા, એની વચ્ચેનો જે સતત તણાવ છે, એ જ આ કથાનો આધાર છે.
અને આ સંઘર્ષ જે આપણને અમુક મૂળભૂત સવાલો તરફ દોરી જાય છે, જેમ કે આટલી ગરીબીમાં માણસ પોતાની ગરીમાં પોતાનું સન્માન કઈ રીતે જાળવી શકે.
બરાબર, અને જ્યારે બે ટંક ખાવાનું મેળવવું એ જ મુખ્ય ચિંતા હોય, ત્યારે સપનાઓનું શું થાય, એનું શું મહત્વ રહે?
અને સંબંધો, આટલા દબાણમાં સંબંધો કેવા બની જાય છે? તૂટે છે, જોડાય છે, બદલાય છે?
હા, ખાસ કરીને અપુ અને દુર્ગાના અનુભવો દ્વારા આ પ્રશ્નો વધુ ઊંડા બને છે. એમની નિર્દોષ આંખોથી આપણે જોઈએ છીએ કે એ લોકો સૌંદર્ય અને પીડા, આશા અને દુઃખ, આ બધું સાથે કેવી રીતે અનુભવે છે, એમની ચેતના કેવી રીતે વિકસે છે.
એટલે એક રીતે કહીએ તો રોય પરિવારની આ વાર્તા એ સમયના બદલાતા ગ્રામીણ બંગાળનું જ એક નાનું ચિત્ર છે.
ચોક્કસ, એક સૂક્ષ્મ ચિત્ર.
ચાલો પાત્રોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. અપુ, અપૂર્વ કુમાર રોય, જેના દૃષ્ટિકોણથી આપણે વાર્તા જોઈએ છે મોટે ભાગે, એનું પાત્ર મને હંમેશા બહુ રસપ્રદ લાગ્યું છે. સંવેદનશીલ, કલ્પનાશીલ બાળક.
હા, અપુ જાણે એક નાનો નિરીક્ષક છે. પોતાની આસપાસની દુનિયાને સતત જોતો રહે છે, સમજવાની કોશિશ કરતો રહે છે. પેલી દૂરથી જતી ટ્રેનનો અવાજ એના માટે એક મોટું રહસ્ય છે.
વડીલોની વાર્તાઓ.
હા, વડીલોની વાર્તાઓ એની કલ્પનાને ઉડાન આપે છે. પ્રકૃતિના રંગો એ બધું એનામાં કુતૂહલ જગાડે છે. શરૂઆતમાં તો એની બહેન દુર્ગાજ એની ગાઈડ છે.
દુર્ગા દ્વારા જ એ જગતને ઓળખે છે.
બરાબર. પણ ધીમે ધીમે પરિવારની તકલીફો, ગરીબીની હકીકત, એ બધું એની એ નિર્દોષ દુનિયામાં જાણે ધૂસી જાય છે.
અને પછી દુર્ગાનું મૃત્યુ, એ તો જાણે એની નિર્દોષતાના અંત જેવું જ છે, નહીં?
હા, બિલકુલ. એક મોટો આઘાત છે. પછી નિશ્ચિંદીપુર છોડવું પડે છે, અને ત્યાંથી એની બાળકમાંથી મોટો થવાની જે દર્દનાક સફર છે એ શરૂ થાય છે.
અપુનું પાત્ર આપણને એ જ બતાવે છે કે અનુભવો, ખાસ કરીને આવા દુઃખદ અનુભવો, આપણી ઓળખને, આપણા વ્યક્તિત્વને કેવી રીતે ઘડે છે.
અને દુર્ગા, અરે વાહ, દુર્ગા તો સાવ જુદી જ છે. એ જીવનની એકદમ બેફિકર, મુક્ત ઉર્જા જેવી છે.
હા, એ અપુ જેવી વિચારક નથી, એ તો જીવનારી છે.
એકરૂપ, સ્વતંત્ર મિજાજ, જંગલોમાં, ખેતરોમાં બસ ભટક્યા કરે. એની ઈચ્છાઓ પણ કેવી સાદી, બાળ સહેજ. એક સારી સાડી મળી જાય, ખાટા ફળ ખાવા મળે, પેલી માળા મળી જાય.
પણ સમાજની નજરમાં એની આ મુક્તતા, પેલી ફળ ચોરવા જેવી નાની વાત, એ પણ ગુનો બની જાય છે.
હા, એના પર જે આરોપ લાગે છે, અને પછી જે શરમ, જે માર એને સહન કરવો પડે છે, એ ખરેખર કઠોર છે.
અને છેવટે ચોમાસામાં તાવ આવે છે અને એનું મૃત્યુ. એની આખી જિંદગી જાણે એક અધૂરું ગીત હોય એવું લાગે, ટૂંકી પણ જેનો પડઘો લાંબો સમય સંભળાયા કરે.
બરાબર. અને અપુ સાથેનો એનો સંબંધ, એ તો વાર્તાનું હૃદય છે. એમની દોસ્તી, એમનું સાથે રમવું, એમની નાની નાની વાતો.
દુર્ગાનું પાત્ર એ જાણે સમાજના બંધનો સામે એક બળવો છે, ભલે અજાણતા.
હા, એના અધૂરા સપના, એનું આમ અચાનક જતું રહેવું, એ જીવન કેટલું નાજુક છે એનો અહેસાસ કરાવે છે. અને અપુ માટે તો એક યાદ બની રહે છે, એક એવી યાદ જે એના ભવિષ્યને ક્યાંક ને ક્યાંક અસર કરતી રહે છે.
હવે વાત કરીએ સર્વજયાની, માં, પરિવારની મુખ્ય આધારસ્તંભ, પણ એનું પાત્ર ખૂબ જટિલ અને કરુણ પણ.
હા, સાચી વાત. એની મુખ્ય પ્રેરણા તો એના બાળકો જ છે. એમનું ભલું થાય, એમનું પેટ ભરાય, એ જ એની દુનિયા.
એ પ્રેમાળ છે, રક્ષણાત્મક છે.
ચોક્કસ. શરૂઆતમાં આપણે એને એક આશાવાદી યુવાન પત્ની તરીકે જોઈએ છે, પણ પછી પેલી ગરીબી, સતત ચિંતાઓ, એ ધીમે ધીમે એના સ્વભાવમાં કડવાશ ભરી દે છે. એ થાકી જાય છે.
અને એની અસર એના વર્તન પર દેખાય છે, ખાસ કરીને પેલી વૃદ્ધ કાકી ઇન્દિર ઠાકુરન પ્રત્યે.
હા, એમની સાથેનું વર્તન એની અંદરની હતાશા અને લાચારી બતાવે છે. એ પરિવર્તન જોવો ખરેખર દુઃખદ છે.
સર્વજયાનું પાત્ર એ પ્રેમ અને સંજોગો વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એનું જીવંત ઉદાહરણ છે. એ બતાવે છે કે ગરીબી ખાલી પૈસાની તંગી નથી, એ માણસના મનને, એના સંબંધોને પણ કેવી રીતે અસર કરી શકે છે.
હા, બાળકોની પેલી કલ્પનાની દુનિયા અને બહારની કઠોર વાસ્તવિકતા, એની વચ્ચે સતત ઝઝૂમતી રહે છે. એની વેદના આખી વાર્તામાં એક એક શાંત સૂરની જેમ વહેતી રહે છે.
અને પિતા હરિહર, એ પણ એક ટ્રેજિક પાત્ર જ કહેવાય ને.
હા, ભણેલા ગણેલા સારા માણસ છે, સૌમ્ય છે, પૂજારી છે, પણ દુનિયાદારીમાં, વ્યવહારમાં સાવ નિષ્ફળ.
એમને પરિવાર માટે પ્રેમ છે, પૂર્વજોની ઇજ્જત પાછી મેળવવી છે, પણ એમના રસ્તા હંમેશા આમ વાસ્તવિકતાથી દૂર હોય છે.
બરાબર. એમનો આશાવાદ ક્યારેક અવાસ્તવિક લાગે. પેલું દૃશ્ય છે ને, પરિવાર ભૂખે મરવાની હાલતમાં છે અને હરિહર કવિતાઓ ગાઈ રહ્યા છે અથવા ભવિષ્યની ભવ્ય યોજનાઓ બનાવી રહ્યા છે.
હા, એ સ્વપ્નદ્રષ્ટા છે, પણ કદાચ એવા સમયે જ્યારે પગ જમીન પર રાખવાની વધુ જરૂર હતી. એમની નિષ્ફળતા એમને દેખાય છે, પણ મને લાગે છે કે દુર્ગાના મૃત્યુ પછી જ એનો પૂરો અહેસાસ એમને થાય છે.
ચોક્કસ. અને એ આઘાત જ એમને અંતે પોતાનું વતન, પેલું ઘર છોડવા મજબૂર કરે છે.
હરિહરનું પાત્ર એ એવા સારા માણસની ટ્રેજેડી છે જે પોતાના સંજોગો સામે હારી જાય છે. કદાચ એવું પણ બતાવે છે કે બદલાતા સમયમાં જૂની ભૂમિકાઓ, જૂની માન્યતાઓ પૂરતી નથી હોતી.
સાચી વાત. માત્ર સારા હોવું પૂરતું નથી.
અને છેલ્લે ઇન્દિર ઠાકુરન, હરિહરની પેલી દૂરની વૃદ્ધ સગા, એમનું પાત્ર તો જાણે ભૂતકાળનું જ એક પ્રતિબિંબ છે, વીતી ગયેલા સમયનું, વૃદ્ધાવસ્થાની એકલતાનું.
હા, અને એ જૂની વાર્તાઓ, લોકગીતો, એ બધાનો ભંડાર છે. અપુ અને દુર્ગા સાથે એમનો સંબંધ બહુ હુંફાળો છે.
એમને બહુ પ્રેમ કરે છે બાળકો.
હા, એમની બસ એક જ ઈચ્છા છે કે જીવનના છેલ્લા દિવસો થોડી શાંતિથી, થોડા માન અને સ્નેહ સાથે વીતે. પણ સર્વજયાની કડવાશ અને ઘરની તંગી એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે.
અને એમનું મૃત્યુ પેલું જંગલમાં એકલું અજાણ્યું, એ ખૂબ જ કરુણ છે, હચમચાવી દેવું એવું.
ઇન્દિર ઠાકુરનનું પાત્ર ખાલી ભૂતકાળનો સેતુ નથી, એ વૃદ્ધાવસ્થા, નિર્ભરતા, સમાજમાં જે લોકો હાશિયામાં ધકેલાઈ જાય છે એ બધા પર પ્રકાશ પાડે છે. એમનું દુઃખ જાણે પરિવાર પર જે મોટી ખોટ આવવાની છે એનો અણસારો આપે છે.
આ બધા પાત્રોની સફર એ જ નવલકથાનો મુખ્ય ઘટનાક્રમ રચે છે. એના પર થોડી નજર કરીએ.
હા, વાર્તા શરૂ થાય છે એ જર્જરિત ઘર અને ગરીબીના વર્ણનથી. ઇન્દિર ઠાકુરનની હાજરી અને સર્વજયા સાથેનો એમનો તણાવ એ શરૂઆતથી જ દેખાય છે.
હરિહર મોટે ભાગે ગેરહાજર કામની શોધમાં.
હા, અને સર્વજયાની ચિંતા. પણ એમાં ઇન્દિર અને દુર્ગા વચ્ચેનો જે સ્નેહ છે એ થોડી રાહત આપે છે. પણ છેવટે ઇન્દિરને જવું પડે છે અને પછી એમના મૃત્યુના સમાચાર આવે છે.
આજ શરૂઆત જ બતાવી દે છે કે સંસાધનો ઓછા હોય ત્યારે સંબંધો પર કેવો ભાર આવે છે. ઇન્દિરનું મૃત્યુ એ આવનારા દુઃખોની જાણે શરૂઆત છે.
પછી વાર્તા અપુ અને દુર્ગાની દુનિયામાં પ્રવેશે છે. ભાઈ બહેનનો પ્રેમ, એમના સાહસો, પેલું વાંસનું વન,
નાટક મંડળીઓ,
હા, અને પેલી ટ્રેન જોવાનો રોમાંચ, એ ટ્રેનનો અવાજ, એ જાણે એમના માટે એક જુદી જ દુનિયાનો સંકેત છે, ભાગી છૂટવાનો, કંઈક નવું પામવાનો,
શક્યતાઓનો સંકેત.
અપુનું ભણતર પણ શરૂ થાય છે.
અહીં બાળપણની એ નિર્દોષ મજા અને આસપાસની વાસ્તવિકતા એ બંને સાથે ચાલે છે.
ટ્રેનનું પ્રતીક બહુ મહત્વનું છે. એ બંધિયાર જીવનથી દૂર કોઈક અજાણ્યા ભવિષ્ય તરફનો ઇશારો કરે છે.
પણ આ મજા લાંબી ટકતી નથી. ઘરની હાલત બગડે છે. હરિહર ફરી લાંબા સમય માટે જાય છે. સર્વજયા પર બોજ વધે છે.
અને ત્યારે જ પેલો
માળાચોરીનો આરોપ દુર્ગા પર.
હા, એક ઘટના દુર્ગાને અંદરથી તોડી નાખે છે. માર પડે છે, અપમાન થાય છે.
એ બનાવ ગરીબીની મનોવૈજ્ઞાનિક અસર અને સામાજિક અન્યાયનું ચિત્રણ કરે છે. એક નાની ભૂલ ગરીબ માટે કેવી આફત બની શકે છે, આ જાણે આવનારી મોટી ટ્રેજેડીની નિશાની છે.
અને પછી આવે છે ચોમાસું, બંગાળનું મુશળધાર ચોમાસું, જીવન પણ આપે અને વિનાશ પણ કરે.
લેખકનું વર્ણન અદ્ભુત છે.
પણ એ જ ચોમાસું રોય પરિવાર માટે આફત લાવે છે. દુર્ગા, જેને વરસાદમાં ભીંજાવાનું ગમે છે, એ ગંભીર બીમાર પડે છે. પૈસાના અભાવે સરખી સારવાર નથી મળતી.
અને એક તોફાની રાત્રે જાણે કુદરત પણ કોપાયમાન થઈ હોય
એ રાત્રે દુર્ગાનું મૃત્યુ થાય છે.
અને પછી હરિહર પાછા આવે છે, હાથમાં દુર્ગા માટે નવી સાડી લઈને, જેનું વચન આપ્યું હતું. પણ
હવે પહેરનાર જ નથી. સર્વજયાનું એ મૌન દુઃખ, હરિહરની એ લાચારી, એ દ્રશ્ય ભૂલાય એવું નથી. પછી અપુને પેલી સંતાડેલી માળા મળે છે,
દુર્ગાની અધૂરી ઈચ્છાઓનું જાણે પ્રતીક.
દુર્ગાનું મૃત્યુ એ વાર્તાનો સૌથી મોટો વળાંક છે. બધું બદલી નાખે છે. પ્રકૃતિનું એ રૂપ, સુંદર પણ અને ભયાનક પણ, એ અહીં દેખાય છે. અપુ માટે તો જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ.
નિર્દોષતાનો અંત.
હા, આ પછી એ પરિવાર માટે નિશ્ચિંદીપુરમાં રહેવું અઘરું થઈ જાય છે.
અને અંતે એ નિર્ણય લેવાય છે, ઘર છોડવાનો, કાશી જવાનો.
પેલો સામાન બાંધવાનો સમય, વિદાયની ક્ષણો અને બળદગાડીમાં બેસીને દૂર જતા અપૂનું છેલ્લી વાર પાછું વળીને જોવું, એ દૃશ્ય આંખ સામેથી ખસતું નથી.
આ જવું એ હાર પણ છે અને કદાચ મુક્તિ પણ. મૂળિયા છોડવાનો દુઃખ છે પણ એક નવી શરૂઆતની આશા પણ છે, ભલે ધૂંધળી.
હવે ખરા અર્થમાં પથનું ગીત શરૂ થાય છે. દુઃખમાંથી દૂર, અજાણ્યા રસ્તા પર, આ અંત, નુકસાન, પરિવર્તન, જીવનની સફર, આ બધા વિષયોને એકસાથે લાવી દે છે.
આખી નવલકથા આવા કેટલાય ઊંડા વિષયોને સ્પર્શે છે. ગરીબી અને માનવ ગરિમા તો છે જ, પણ સાથે બાળપણની નિર્દોષતા વિરુદ્ધ વાસ્તવિકતા, નિર્દોષતા ગુમાવવી.
પ્રકૃતિ પોતે એક પાત્ર તરીકે ક્યારેક શાંતિ આપે, ક્યારેક ડરાવે.
પરિવાર પ્રત્યેની વફાદારી અને વ્યક્તિગત ઈચ્છાઓનો સંઘર્ષ, પરંપરા અને પરિવર્તનનો ટકરાવ,
અને પેલું અજાણ્યાનું આકર્ષણ, રસ્તો, યાત્રા, ભાગી છૂટવું, આ બધું જ બહુ સૂક્ષ્મ રીતે વર્ણાયેલું છે.
અને લેખકની શૈલી ત્રીજા પુરુષમાં લખાયેલી હોવા છતાં ક્યારેય દૂર નથી લાગતી. પાત્રો પ્રત્યે સહાનુભૂતિ છે પણ લાગણી વેડા નથી.
હા, અને વાર્તાનું બંધારણ પણ જુઓ, કોઈ સીધી લીટી નથી, જીવનની જેમ જ નાના નાના પ્રસંગો, નાના ટુકડાઓ એ રીતે આગળ વધે છે, જાણે જીવનના ચિત્રોની એક શૃંખલા હોય.
અને પ્રતીકોનો જે ઉપયોગ કર્યો છે, પેલું જર્જરિત ઘર, ટ્રેન, ચોમાસુ, માળા, આ બધા ખાલી વસ્તુઓ નથી, પણ ઊંડા અર્થો ધરાવે છે.
લેખકનું ગદ્ય પણ એટલું કાવ્યાત્મક, સંવેદનશીલ, ઓછા શબ્દોમાં ઘણું કહી જાય છે. સંયમથી એ મોટી અસર ઊભી કરે છે.
એટલે જ પથેર પાંચાલી વાંચ્યા પછી એની અસર મન પર લાંબો સમય રહે છે. એક એક ઉદાસી ભર્યા સૌંદર્યનો અનુભવ થાય છે.
હા, આપણે એ પરિવાર સાથે જોડાઈ જઈએ છીએ, એમના દુઃખમાં, એમની ખુશીમાં ભાગીદાર બનીએ છીએ. ખાસ કરીને અપુ અને દુર્ગા માટે એક સહાનુભૂતિ જાગે છે.
અને એની કાયમી છાપ એ છે કે એ આપણને માણસની સહનશક્તિ વિશે વિચારતા કરી દે છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ જીવન ટટી રહે છે, સૌંદર્ય શોધી લે છે.
ગરીબીની અસરોનું ગંભીર ચિત્રણ છે, પણ ક્યાંય ઉપદેશ નથી આપતા.
બંગાળ માટે તો આ એક અમૂલ્ય વારસો છે જ, પણ સત્યજીત રેની ફિલ્મે આ વાર્તાને દુનિયાભરમાં પહોંચાડી ગ્રામીણ ભારત અને માનવ સંવેદનાનો પરિચય કરાવ્યો.
સાચી વાત છે. આ કૃતિ આપણને શીખવે છે કે જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, એમાં પણ ગરિમા અને સૌંદર્ય શોધવાની શક્યતા હંમેશા રહેલી છે.
અને એ પણ યાદ અપાવે છે કે બાળપણની યાદો, ભલે એમાં સુખ હોય કે દુઃખ, એ આપણા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે. નાની નાની ક્ષણો પણ જીવન પર કેટલી ઊંડી અસર છોડી જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.